તારીખ 25/4/1992 શ્રી સમયસાર ગાથા 1 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 2A.
પિતૃપુરતાચાર્ય ભગવાન ત્રણ વિશેષણો કયા છે એ ત્રણ વિશેષણો સ્પષ્ટ કરવાનું છે. ધ્રુવ છે, સિદ્ધ ગતિ છે, તે ધ્રુવ છે, અવિનાશી છે. ધ્રુવ છે એટલે અવિનાશી છે, એનો નાશ નહીં થાય, સદાય પરમાનંદમાં શુદ્ધ દિશામાં આત્મા બિરાજમાન રહે છે, કદી એનો નાશ થતો નથી. વિશેષણ ચાલી
ગયું.
બીજું વિશેષણ એ ચાલે છે, પ્રચલિત ગતિ છે. આ વિશેષણથી ટીકામાં વચ્ચેથી લેવાનું છે. આ વિશેષણથી ચારેય ગતિઓને પર નિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમ ગતિમાં વ્યવચ્છેદ થયો. જીવ ચારે ગતિમાં ચલાયમાન છે, કોઈ પણ ગતિમાં તેને ગમે તેટલું સહાતું હોય તેને જવાની જરા પણ ઈચ્છા ન હોય, કોઈ અંશે પણ ઈચ્છા ન હોય, તો પણ એને ગતિ પોતે જ ચલાયમાન હોવાથી વર્તમાન ગતિનો ત્યાગ કરે છૂટકો. એમાં એનું ચાલે એવું પોતે રડવા લાગે કે ઘણા રડવા લાગે માટે કઈ ફેરફાર થાય છે, એમાં કોઈ ફેરફાર થવાનો સંભવ નથી. કેમ કે એ ગતિ સ્વભાવથી જ વિચલિત છે. એ ઘર વારંવાર બદલવું પડે તો પણ માણસને ગમતી નથી. આપણે વારે વારે ઉછાળા ભરવા પડે છે, કેમ કે આપણું પોતાનું ઘર નથી. જો આપણું પોતાનું ઘર હોય તો આપણે વાડી ઘડીએ બદલવાનો વારો ના આવે. બીજાનું ઘર હોય તો એમ કે ભાઈ ખાલી કરો. એમાં ચારે ગતિ છે, આત્માનું ઘર નથી. છે ચારે ગતિ આત્માનું ઘર
નથી.
ધર્મશાળા છે, ચાલતા થાવ, ચાલો અહીંથી આગળ ચાલો, અહીંયા નહીં, અહીંયા નહીં, હવે અહીંયા
નહીં.
શરીરને ઠામ થવું હોય તો એ સિદ્ધ ગતિ છે, આત્માને એ સિવાય એક ગતિ નથી, અવિચળ ગતિ છે. ત્યાંથી પછી વિચલિત થવાનો પ્રશ્ન રહેતો
નથી.
એ ચારે ગતિના પરિભ્રમણનો વિચ્છેદ છે પાંચમી ગતિમાં. વૈતે કેવી છે કે જગતમાં સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અદ્ભુત મહાત્મ હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. ગમે તેવા પદાર્થો હોય, કોઈ પણ ઊંચામાં ઊંચી કોટીના પદાર્થો હોય, તો તે પદાર્થ સાથે પણ આ સિદ્ધ ગતિને ઉપમા આપી શકાય આવી શકાય એવું નથી. દેવલોકની ગતિમાં ઇન્દ્ર થાય તો એની સાથે સરખાવાય એવું નથી. દેવનો અહમ ઇન્દ્ર થાય તો એની સાથે પણ સરખાવાય એવો
નથી,
કોઈની સાથે સરખાવી શકાય એવું નથી. જગતમાં લોકો બીજા બીજા અન્ય ધર્મો પોતાના ભગવાન કહેતો કોઈ સંત મહેશ્વર મહાઈશ્વર ખુદા કોઈની સાથે સરખાવા એવું ખરું
નહીં.
જગતના કોઈ પદવી સાથે એને સરખાવી શકાય એવું
નથી,
ઉપમા નથી આપી શકાય.
બરોબર,
એને અનુસરી આ વિશેષણથી કેવા શબ્દો વાપર્યા છે, સર્વ ઉપમા યોગ્ય ઊંચામાં ઊંચા પદાર્થોથી વિલક્ષણ બીજી જ જાતનું જેનું લક્ષણ છે. વિલક્ષણ એટલે જુદો જ પ્રકાર છે, કાંઈક સરખો પ્રકાર હોય તો મેળવીએ પણ તદ્દન જુદો જ પ્રકાર છે. વિલક્ષણ એટલે સાવ જુદી જાત છે, અદભુત મહાત્મવંત છે. મહાત્મ પણ કેવું છે? અદભુત છે, આશ્ચર્યકારી છે જેનો મહિમા. તેથી તેને ઉપમા મળી શકતી નથી. આ વિશેષણથી ચારે ગતિઓમાં જે પરસ્પર કથંચિત સમાનપણું મળી આવે છે તેનો પંચમ ગતિમાં આવ્યો છે જ. એવું ઘણું પણ કાંઈક પંચમ ચાર ગતિમાં જે મેળ ખાય છે એવો ક્યાંય એને મેળ ખાય એવો નથી. ચાર ગતિમાં છે, ચાર ગતિમાં આમ તો કોઈ મેળ ખાતો નથી. સાતાનો મેળ ખાય ને અસાતાનો મેળ ખાય. અસાતામાં ચારે ગતિમાં દુઃખ અને સાતામાં ચારે ગતિમાં જીવો માને છે કે અનુભવે છે ભલે અધ્યાસે કરે છે એવું અહીંયા સાતા અસાતા પણ પંચમ ગતિમાં નથી. કેમ કે ચારે ગતિ છે એ કર્મના ભોગવતા સ્વરૂપ છે. ગતિ નામ કર્મનો ભોગવતો છે ને એ પણ સમાનપણું છે. પંચમ ગતિમાં કોઈ કર્મનો ભોગવતો નથી, નિષ્કર્મ દશા છે. આ કર્મવાળી દશા છે ને આ નિષ્કર્મ મોક્ષ દશા છે. ક્યાંય પણ એનો મેળ ખાતો નથી, એ રીતે કોઈની સાથે એનો સમાન પણ નથી. એમાં બધા અજીવ છે. એમાં 14 માર્ગણામાં એક ગતિ માર્ગણા છે. ગતિનો વિષય ચાલે છે ને, 14 માર્ગણા છે એમાં એક અધ્યાત્મ શાસ્ત્રમાં એમ કે છે કે નામ ભલે જીવસ્થાન હોય પણ તે જીવના સ્થાન નથી. કોના સ્થાન છે પછી? તો કે અજીવના સ્થાન. ઉદ્ગળના પરિણામ કયા છે? ત્યાં શું કયા છે? ઉદ્ગળના પરિણામ કયા છે? જીવસ્થાન ને ઉદ્ગળના પરિણામ કયા છે? માર્ગના સ્થાન ને ઉદ્ગળના પરિણામ કયા છે? અને ગુણ સ્થાન ને ઉદ્ગળના પરિણામ કયા છે? ઉદ્ગળ ને ગુણ સ્થાન થતા છે અને એ ગુણ સ્થાન ની યોગ્યતા મૂળ સ્વરૂપમાં નથી. એ ત્રિકાળી ધર્મ નથી, ત્રિકાળી સ્વભાવ નથી. ગુણ સ્થાને ત્રિકાળી સ્વભાવ નથી. જો ત્રિકાળી સ્વભાવ હોય તો લોક સ્થાને ત્રિકાળી થઈ જાય. ત્રિકાળી સ્વભાવ નથી. 42 બોલને અજીવ થયા છે. 14 ગુણ સ્થાન, 14 માર્ગના સ્થાન અને 14 જીવ સ્થાન. એમાં ગતિ માર્ગના ઉપર ગુરુદેવ પ્રવચન કરતા હતા ત્યારે એમ પ્રવચન કર્યું કે આ ચાર ગતિ તો જીવને નથી પણ આ પંચમ ગતિ એ જીવની નથી. ચાર ગતિ તો જીવની નહીં પણ પંચમ ગતિ પણ જીવની નહીં. કેમ કે જીવને ગતિ કરવાનો પ્રશ્ન જ નથી. જીવ ક્યાંય ગતિ કરતો નથી, મૂળ સ્વરૂપમાંથી ગતિ કરતો નથી. એક સમયની પર્યાય છે પંચમ ગતિ, તે એક સમયની. અહીંયા જેને ધ્રુવ ગતિ કહી છે એ પણ એક સમયની પર્યાય, સમય 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 થઈને અનંતકાળ છે. મૂળ સ્વરૂપમાં એટલું વિચલિત પણ નથી. એ પર્યાયની આટલી મહિમા છે તો દ્રવ્યથી દ્રવ્યની એથી અનંત ગણી મહિમા છે. જે સિદ્ધપદનું અહીંયા મહિમા ગાયો છે દ્રવ્ય સ્વભાવનો, એથી અનંત ગણો મહિમા છે એવો નિર્દેશ એમાંથી નીકળે છે. કે આવી મહિમાવંત સિદ્ધ પર્યાય પણ જેની સેવા કરતી હોય, જેની સેવિકા હોય, એ સેવા યોગ્ય પદાર્થ કેવો હશે કે જેને સેવા સિદ્ધપદની પર્યાય કરે છે. એમ સેવકના વૈભવથી રાજાના વૈભવ બતાવવા રાજા કીધું. એટલો મહિમાવંત આત્મા છે એ મફતમાં વેચાય છે, સંસારમાં પોતે પોતાના હાથે મફતમાં વેચાય છે. પોતાની પામરતાને સંભાળે સંભાળે છે અને પોતાની પ્રભુતાને ભૂલે છે. આ સંસાર તો પોતાની પ્રભુતાને સંભાળવાનો ગ્રંથ છે. પોતાની પ્રભુતાને સંભાળી ચારે ગતિઓમાં જે પરસ્પર કથનચિત સમાનપણ મળી આવે છે. ગતિ સામાન્ય તો ખરું ને, ગતિ નામ કર્મ તો સામાન્ય ખરું ને, એનો નિમિત્ત તો ચારેય ને સરખું ખરું ને, તો બરાબર છે. પણ આ પંચમ ગતિ ને એ નિમિત્ત નથી. તેનો પંચમ ગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે કે અપવર્ગ તેનું નામ છે. પંચમ ગતિનું નામ શું કહ્યું છે? અપવર્ગ છે, જુદો જ વર્ગ છે એનો, એનો ક્લાસ જુદો છે. જગતના પદાર્થોથી એનો ક્લાસ જુદો છે. ધર્મ અર્થ અને કામ એ ત્રિવર્ગ કહેવાય છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પદ છે ને, એમાં મોક્ષ પદ ને જુદું કાયદું, ધર્મ અર્થ અને કામ થી એ જુદું છે, એ ત્રિવર્ગ કહેવાય છે. મોક્ષ ગતિ આ વર્ગમાં નહીં હોવાથી, ધર્મ એટલે પુણ્ય લેવું, મોક્ષ ગતિ આ વર્ગમાં નહીં હોવાથી, પુણ્યના વર્ગમાં ધર્મ મોક્ષ ગતિ નહીં આવતી હોવાથી તેને અપવર્ગ કહી છે. તેને અપવર્ગ કહી છે. સંપ્રદાયમાં જ્યાં આ વિષય નથી ચાલતો, બહુ નવા માણસ આવે છે એવું પૂછે છે. પણ આપણે ભગવાનની સેવા પૂજા કરીએ અને આપણે આપણે પુણ્ય બાંધીએ તો એમાં ખોટું શું કરીએ છીએ? ઉપવાસ ને તપશ્ચર્યા કરીને પુણ્ય બાંધીએ તો એમાં આપણને શું નુકસાન, આપણને ખોટું શું? કે છે કે આ મોક્ષ પામવાનો વર્ગ જુદો છે. જૈન ધર્મ પુણ્ય બાંધવાનો ધર્મ નથી. જૈન ધર્મ આત્માને સંસારથી મુક્ત કરાવવા માટેનો ધર્મ છે. પુણ્ય કરાવવાનો ધર્મ નથી, પણ આત્માને મુક્ત કરવાનો ધર્મ છે. એવો સામાન્ય પ્રશ્ન, બહુ નવા માણસો એવો પ્રશ્ન. ભંગ્યા પણ કરે છે. એ ભાઈ સાહેબ દિવાળી એક બીડી આપણને શું થશે, શું કે ભીખ મારનારે ફોન કરાવવાની વાત કરે છે, એક મને થોડુંક દાન આપો ને પાય પૈસા આપો ને તમને ફોન થશે. ફોન કરવાની વાત તો સાધારણમાં સાધારણ કરે છે, મોક્ષની વાત દુર્લભ છે. આત્માને સંસારથી મુક્ત કરાવવાની વાત દુર્લભ છે. અપવર્ગ થયો છે, જુદો વર્ગ થયો છે. એ બધા છે મોક્ષ ગતિ આ વર્ગમાં નહીં હોવાથી તેને અપવર્ગ કહી. આવી પંચમ ગતિને સિદ્ધ ભગવંતો અત્યારે પણ સુધાલયમાં અનંત સિદ્ધ ભગવંતો છે, એ આવી પંચમ ગતિને કાયમ આપે. પહેલી ચોવીસમાં જે તીર્થંકરો થયા, શિવળીઓ થયા, એ બધા અત્યારે ચોવીસે તીર્થંકરોને એમના સમકાળમાં થયેલા બધા શિવળીઓ અત્યારે સુધાલયમાં બિરાજે છે. તેમને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને એ સિદ્ધ ભગવંતોને પોતાના આત્મામાં સ્થાપીને આચાર્ય મહારાજ પોતાના આત્મામાં સ્થાપે છે. આવું મહાન પરમાગમ એની રચના કરે છે એક આચાર્ય. બીજા આચાર્ય ત્યાર પછી 900 વર્ષે એમની ટીકા કરે છે. બંનેનો એક ભાવ છે, 900 વર્ષ પછી પણ બંનેનો એક ભાવ છે કે પોતાના આત્મામાં આ માંગણીથી અનંતા સિદ્ધ ભગવંતોને સ્થાપે છે. અને આ પરમાગમનું જે અધ્યયન કરવા માગે છે એના આત્મા પણ એ સ્થાપે છે. કેવો અભિપ્રાય લઈને કામ કરે છે, શાસ્ત્ર રચના પણ કેવા અભિપ્રાયથી કરે છે. એની વાત ક્યાંય મળતી નથી, અદ્વિતીય વાત છે. સિદ્ધ પદનું ધ્યેય લઈને સમયસર સાંભળવા, તારા સિદ્ધ પદને સંભાળવાનું છે. એ જ્યાં અવસ્થાની અપેક્ષા એ ધ્યેય પણ સિદ્ધ પદનું છે. આશ્રયની અપેક્ષા એ ધ્યેય પણ નિજ સિદ્ધ પદ છે. બે જગ્યાએ સિદ્ધ છે, વચ્ચેની વાત કોઈ રાખતા નથી. એવું સિદ્ધપણું સ્થાપીને સમયનો એટલે સર્વ પદાર્થનો અથવા સમયનો એટલે જીવના મૂળ સ્વરૂપનો જીવ પદાર્થનો પ્રકાશક એવો જે પ્રાભટ નામનાનો અરંત પ્રવચનનો અવયવ જે અંશ તેનું હું પરિભાષણ કરું છું. શું કરવા પરિભાષણ કરું છું? આચાર્યજી કહે છે કે અનાદિ કાળથી ઉત્પન્ન થયેલા મારા અને પરના મોહના નાશ માટે એ જમાનામાં આચાર્યો ઉપદેશ દેતા હતા ત્યારે એમ કહેતા હતા કે આ ઉપદેશ હું તમને આપું છું એટલું નહીં, આ ઉપદેશ છે તે અરિહંત પ્રવચનનો અવયવ છે. ભગવાન સર્વજ્ઞ જીનેન્દ્ર પરમાત્માએ જે દિવ્ય ધ્વનિ છોડી એનો એક અંશ છે. કેમ કે છદ્મસ્થનો આશય નથી કે એ પૂરેપૂરો એ વાણીને કહી શકે. છદ્મસ્થની વાણી સમજી શકે પણ કહી શકે જ્ઞાનમાં કૃત જ્ઞાનમાં આવી શકે. કેવળ જ્ઞાન જેટલું કૃત જ્ઞાનમાં વાણી કહી શકે નહીં. એટલે એનો અવયવ છે, કથન છે તે એનો અવયવ છે દિવ્ય ધ્વનિનો. અને એ અવયવ એનો અંશ હોવાથી એની જાતિ છે તે એમાં ફેર પડતો નથી. જાતિ તો એક જ છે. હું શું કરવા કહું છું? તમને ઉપદેશ આપવા માટે કહું છું. તમે બધા સુધરી જાઓ, તમે બધા જ્ઞાન પામી જાઓ, એટલા માટે કહું છું માતો, મારા મોહનો પણ નાશ કરવા અને તમારા મોહનો પણ નાશ કરવા. પહેલા મારા મોહનો નાશ કરવા, પછી તમારા મોહનો નાશ કરવા. પરમ કારુણ્ય વૃત્તિ સેવતા પહેલા બીજા જીવો પ્રત્યે કરુણા છે ને, પ્રથમ જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, જીન પ્રતિમા. એ બધા જ્ઞાનીનો એક અભિપ્રાય છે, બધા આચાર્યોનો પણ
એક જ અભિપ્રાય
છે, તમામ સાધકોનો એક અભિપ્રાય છે. પહેલા મારો મોહ ટાળવો, એ મોહ ટાળતા ટાળતા એ મોહ ટાળવાની વિધિ હું કહીશ, પણ ટાળતા ટાળતા હું નિર્મોહી ભાવનો આવિર્ભાવ કરતા કરતા એ વાત કરીશ, એમને એમને લુખીને તમારા મોહનો પણ એ નિમિત્તે નાશ થવા યોગ્ય છે, થાવ એવી મારી ભાવના પણ છે. સાંભળનાર ને દર્શન મોહ પણ હોય, દર્શન મોહ ન પણ હોય, જ્ઞાની પણ સાંભળવા, જ્ઞાની પણ સમજદાર નું ધ્યાન કરે, એને પણ કાર્યક્રમ દર્શન મોહ છે. દર્શન મોહ છે, પોતાને દર્શન મોહ નથી એટલી વાત નથી છે, પણ જાતિ તો મોહની ને, પ્રકૃતિ તો મોહની ને, દર્શન મોહ ને ચારિત્ર મોહ, ભલે એના બે ભેદ અવશ્ય છે તો પણ જાતિ તો સામાન્ય રહી ને. જેને પૂર્ણ શુદ્ધતાનું ધ્યેય છે તે મોહનો એક કણ પણ અણુમાત્ર, કેટલો
અણુમાત્ર
અણુમાત્ર મોહ એનો અભિપ્રાય એને હોઈ શકે એ ગાથા છે. અણુમાત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જેને, સદભાવ અભિપ્રાયમાં સદભાવ વર્તે જેને, તે હોય આગમ ધર ભલે જાણતો નહીં આત્માને, આત્માને જાણતો નથી એને આત્માની શ્રદ્ધા પણ નથી. વાત એવા શુદ્ધ ભગવંતોને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને, એટલે હું પણ એવો છું ને તું પણ એવો જ છું, એનું નામ સ્થાપ્યા ખરેખર કહેવાય. શુદ્ધ ભગવંતો તો શુદ્ધ ભગવંતોમાં છે, એમના સ્વરૂપનું સ્મરણ ત્યારે કર્યું કહેવાય કે જ્યારે એના જેવા પોતાના સિદ્ધ પદનું અનુસંધાન ભાવમાં થાય ત્યારે, ત્યારે સ્મરણ કર્યું કે ખરેખર સ્મરણ કર્યું કહેવાય. સ્વરૂપનું સ્મરણ કરવું છે ને, નામનું સ્મરણ કરવું છે, શબ્દનું સ્મરણ નથી કરવું, સીધ સ્વરૂપનું સ્મરણ કરવું છે. તો અનંત સ્વસંવેદનમય છે, નવો સિદ્ધાણમ કહેતા એ અનંત સ્વસંવેદનમય છે, અને આ આત્માને પણ એ જ સ્વસંવેદનની જાતિ છે, એ તો અનુસંધાન કરે છે. સ્વસંવેદન થી સ્વસંવેદન નું અનુસંધાન કરે છે. અનુભવ પ્રકાશ જિનેન્દ્ર દેવ ના દર્શન કરતી વખતે દર્શન કરનાર શું દર્શન કરે છે કે પોતાના અરિયંત દેવ ના સ્વસંવેદન ને લક્ષમાં લઈને પોતાના સ્વસંવેદનને સંભાળે છે. આમ લીધું છે આ દર્શન કેવી રીતે કરવા એ શીખડાયું છે. અનુભવનો ગ્રંથ છે ને, એટલે સ્વસંવેદન છે, અનુભવ છે, એટલે જીન દર્શનમાં અનુભવ લીધો છે, બીજી વાત નથી લીધી. તો વિતરાગતા છે જીનેન્દ્રને, અંતર્મુખતા છે, અને જે પરમાનંદ પરમ સુખ ને પરમ શાંતિ પણ ઝળકે છે, આ બધું જીન પ્રતિમાં બહાર આવે છે. એમણે સ્વસંગે જન્મ સ્વરૂપ વિચારે કેવી રીતે દર્શન કરે. સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખીને સ્વસંવેદન ભાવરૂપ પોતાનું સ્વરૂપ વિચારે, આવી રીતે દર્શન કરે. પછી વિશેષ વિચારમાં સ્વરૂપ વિચારે એમાં પૂર્વે તેઓ સરાગ હતા અને વિતરાગ છે, હું પણ સરાગ છું, એમાં ફક્ત ભાગ મટાડું તો વિતરાગ છે ને એ વાત બહુ મહત્વની લીધી છે. સાલંબન ધ્યાન મળે, નિરાલંબન પદ પામે છે. આ સ્થાપનાના નિમિત્તથી ત્રણ કાળ ત્રણ લોકમાં ભવ્ય જીવો ધર્મ સાધે છે. પુણ્ય કરે છે વાત નથી લેતા. આ સ્થાપનાના નિમિત્તથી ત્રણ કાળ ત્રણ લોકમાં ભવ્ય જીવો ધર્મ સાધે છે, પુણ્ય કરે છે એમ નથી લીધું. તેથી સ્થાપના પરમ પૂજ્ય, તેથી સ્થાપનાનો નિષેધ કરવા યોગ્ય નથી. દ્રવજીન પણ પૂજ્ય છે અને ભાવજીન પણ પૂજ્ય છે એ વાત લીધી છે. દ્રવજીન એટલે એ દ્રવ્ય જીન હોય તે પણ પૂજ્ય છે, એટલે ભાવે જીન પણ પૂજ્ય છે એ વિષયમાં લીધો છે. બરોબર. ધીરે આ જગ્યાએ પ્રવચન કરીને પણ બહુ સ્પષ્ટીકરણ આપ્યું છે. અનુભવ પ્રકાશ પરના પ્રવચન પણ આ છે, એમાં દ્રવજીન એટલે ભાવે જીન પૂજ્ય છે એ વાત લીધી. ચાલતા અધિકાર માન કહે છે કે પોતાના આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપીને અને સાંભળનારના આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપીને સમયનો પ્રકાશક એટલે જીવના મૂળ તત્વનો મૂળ સ્વરૂપનો કહેનારો એવો જે અરવિંદ ભગવાનના પ્રવચનનો અવયવ છે આ સંસાર, તેને હું કહું છું, એનું હું પરિભાષણ કરું છું. કહું છું એટલે એનું હું પરિભાષણ કરું છું. તેમાં મારો હેતુ અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મારા મોહનો નાશ કરવાનો છે અને તમારા મોહનો નાશ થાય એવી પણ એમાં હું ભાવના રાખું. કેવો છે તે અરવિંદ પ્રવચનનો અવયવ, ભગવાન અરવિંદ દેવે જે પ્રવચન કર્યું એનો અંશ કેવો છે, આ સંસાર કેવો છે એની વાત કરે છે. કે અનાદિ નિધન પરમાગમ શબ્દ બ્રહ્મથી પ્રકાશિત હોવાથી સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત કરનાર કેવળી ભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત સાંભળનાર તેમજ પોતે અનુભવ કરનાર એવા સ્વરૂપ કેવળી ગણધરદેવોએ કહેલ હોવાથી તે પ્રમાણતાને કાયમ રખાય. કે આ અરહંત પ્રવચનનો અવયવ છે તે પ્રમાણ છે, અપ્રમાણ નથી. અને પ્રમાણ છે એટલે પ્રમાણિત છે, પ્રમાણ કરાયેલો તે પ્રમાણિત છે, અને પ્રમાણિત છે માટે વિશ્વસનીય છે, એનો વિશ્વાસ કરવા યોગ્ય છે. વિશ્વાસ ન થાય તો સાંભળેલું કામમાં આવતું. જે વાતનો વિશ્વાસ ન હોય તો ગમે એવી સારી વાત હોય પણ એનો વિશ્વાસ ન હોય તો એનો પાયો નથી. શા માટે એમ કે છે આચાર્ય દેવીને? દેવે એમ કહ્યું કે આ અનંત પ્રવચનનો અવયવ કેવો છે તે પ્રમાણિક છે, એ પ્રમાણ છે. શા માટે પ્રમાણ છે એની પોતે વિસ્તારથી વાત કરે છે. પણ પ્રમાણ કહેવામાં તો વિશ્વાસ કરજે એમ કહેવું છે. જેમ કે એમ કહેશે કે ભાઈ આ સમયસાર નામનો તારો જે આત્મા છે એ આત્મામાં અનંત સુખ ભર્યું છે, અને તારું સુખ એ સિવાય ક્યાંય નથી. તારું જે મૂળ સ્વરૂપ છે એમાં તારું અનંત અનંત બેહદ સુખ ભરેલું છે. સુખ માટે બહાર જાય છે એ કદી પાછો વળશે? પરપદાર્થમાં સુખનો અનુભવ વિશ્વાસ સાથે જીવ કરે છે કે વગર વિશ્વાસે કરે છે? વિશ્વાસ સાથે કરે છે. જરા તપાસી લેવા જેવું. અને તેથી એને રસ પડે છે. જ્યાં જ્યાં એને સુખનો અનુભવ થાય છે તે અનુભવનો રસ ત્યાં રેડાય છે. એનું કારણ એનો વિશ્વાસ છે, બીજું કાંઈ નથી. બાકી છે સુખ કે બી હતી, દુઃખ છે સુખ નથી, પણ એ દુઃખ છે. છતાં પણ એને સુખનો વિશ્વાસ છે, એ ભ્રાંતિ એને ત્યાંથી છૂટવા દીધો. એ સમય માટે પણ ઉપયોગ દિશા બદલતો નથી, અંતર્મુખ થતો નથી. પહેલા વાત કરી પ્રમાણની, મિત્ર પોતાની વાત પ્રમાણ છે એમ કહેવાની જરૂર શું? હું તમને સાચી વાત કહું છું, સાચી વાત કહું છું એમ શું એમ ધ્યાન માટે કહે છે? સત્ય હોવા છતાં એ સત્ય કહેવાની પાછળ એનો વિશ્વાસ કરાવો. અથવા સમયસારનો શ્રવણ કરનારો જીવ વિશ્વાસ લઈને બેઠો છે એમ કે શ્રી ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખીને બેઠો છે એમ કે અવિશ્વાસથી જોતો નથી. કોને ખબર, એવું કહે છે પણ એવું આગમમાં બીજા આગમમાં મળે છે કેટલા સમયસારમાં કીધું છે. અથવા એના ઉપર પ્રવચન કરતા મૂળ ગાથામાં નથી કીધું, ટીકામાં કીધું છે. ટીકામાં કીધું છે અને પ્રવચનની અંદર પછી વિશેષ ગુરુદેવે કાઢ્યું છે કે આગમમાં છે કે નહીં, કે બીજા આગમમાં મળે છે કે નહીં. એને વિશ્વાસ નથી, શોધે છે એને વિશ્વાસ નથી એમ વાત છે. બીજા આગમમાં શોધવા જાય છે, એને શાસ્ત્ર સંજ્ઞા લાગુ પડી છે. એ શાસ્ત્ર સંજ્ઞા વાળો જીવ છે એને ખરેખર શ્રી ગુરુના વચન ઉપર વિશ્વાસ, એને ઉપદેશ નહીં પરિણમે, એને એ ઉપદેશ નહીં પરિણમે. શક્તિ તો પોતાને વિચારવી જોઈએ. કહેનાર વિશેષ કે છે કે પોતે એનાથી વિશેષ સંશોધન કરશે? પહેલા તો એ તો સ્થાપે કે ગુરુ મારા કરતા વિશેષ છે કે હું એના કરતા આગળ છું, શું છે? પહેલેથી એમ લીધે છે કે ગુરુની ભૂલ થાય, ગુરુની પણ ભૂલ થાય, માટે આપણે બરાબર પહેલેથી જ એને ભૂલ જોઈ છે. એને કદી ઉપદેશ પરિણમે નહીં. ગુરુનો ગુરુ શીખવું, ગુરુનો ગુરુ શીખવું.
કરતા કર્મ અધિકાર તો સમય સારો, કરતા કર્મ અધિકાર તો સમય સારો છે.
એટલે શું કરવું?
એટલે બીજા કોઈ શાસ્ત્રમાં નથી.
હા, છે કરતા કર્મ અધિકાર તો એક સમયસારમાં છે, બીજા શાસ્ત્રમાં ક્યાં છે? સુમિતજી બહુ સરસ છે કે કોઈ વાત અનેક આગમોમાંથી કોઈ એક આગમમાં જ હોય અને બીજા આગમોમાં એ ન મળતી હોય તો એ વાત કોઈ ઉત્કૃષ્ટ રહસ્યવાળી છે અને કોઈ ઉત્કૃષ્ટ શ્રોતા માટે કહી છે એમ સમજવા યોગ્ય છે. એટલે એ વાતને સ્પર્શતા પોતાની ઉત્કૃષ્ટતાના મોની પાત્રતા અને ઉત્કૃષ્ટતા જોવી મારા માટે છે. આવી વાત બીજે ક્યાંય નથી, માટે વાત ઊંચામાં ઊંચી પોતાની રહસ્યની વાત, ટોપ લેવલની આ વાત એમ લેવું. કેવું તાર્યું છે દ્રષ્ટિકોણ કેટલો લીધો છે, એક એક વાત ઉપર પોતાનો અભિપ્રાય કેવો સરસ આપે છે. અનાદિનું મિથ્યા ચાલવાનો સુંદરમાં સુંદર અધિકાર છે, અને આખા સમય સારમાં બે અધિકાર છે કરતા કર્મના, નામ બે છે, અધિકાર એક જ છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર અસ્તિથી થયો છે, કરતા કર્મ અધિકાર નાસ્તિથી નામ છે, બંનેનો વિષય એક જ છે. એટલું જ નહીં પણ બધા અધિકારમાં દ્રષ્ટિકોણ કરતા કર્મનો અપનાવ્યો છે, લોજિક એ લીધું છે કરતા કર્મને તમામ અધિકારને. એટલે એક જ વ્યૂ પોઈન્ટ ઉપર આખા ગ્રંથની રચના છે, કેમ કે એ મિથ્યાત છે. કરતા કર્મ પણ એ મિથ્યાત્વ છે, અને એ મિથ્યાત્વનો અભાવ કરાવવાનો આચાર્ય મહારાજનો અભિપ્રાય છે. એ તો પોતે અહીંયા કહે છે, અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મૂળના નાશ માટે હું પરિભાષણ કરું. એ તો ખુશી થવા જેવી વાત બહુ મોટી એ છે કે આચાર્ય મહારાજ એમ કહે છે કે આ અરિહંત પ્રવચનનો અવયવ છે, એટલે આપણને અત્યારે અરિહંત પ્રવચન મળતું નથી પણ અરિહંત પ્રવચનનો અવયવ તો જરૂર સીધી દિવ્ય ધ્વનિનો આપણને યોગ નથી પણ એ શબ્દ બ્રહ્મનો અવયવ અત્યારે ચાલ્યો આવે એ આ સમય સાથે જ્ઞાન પ્રવાદનો અંશ છે. અનાદિ નિધન એટલે શાશ્વત, અનાદિ નિધન એટલે શાશ્વત. શાશ્વત પરમાગમ જે છે શબ્દ બ્રહ્મ કેવા છે એ પણ શાશ્વત છે. ક્યારે પણ ભગવાનનો ઉપદેશ આ વિશ્વમાં નહોતો એવો કોઈ કાળ નથી, એ શાશ્વત છે. એવો એક સમય બતાવી દો કે જયારે ભગવાનનો ઉપદેશ શબ્દ બ્રહ્મ જેને કહીએ કે આ વિશ્વમાં એની અનુપસ્થિતિ હોય એવો કોઈ સમય નથી, એવું બની શકે નહીં. એ શાશ્વત છે અને તેનાથી પ્રકાશિત છે, તેનાથી આ પ્રકાશ પામેલો છે, પ્રસિદ્ધ થયેલો છે. એ પદાર્થોનો સમૂહને સાક્ષાત કહેનાર કેવળી ભગવાન સર્વજ્ઞ જે છે, શબ્દ બ્રહ્મને કહેનાર કોણ છે?
ભગવાન.
કેવળી ભગવાન છે, તેનાથી કહેલો હોવાથી કેવળીઓએ સર્વજ્ઞોએ જીનેન્દ્રોએ કહેલો હોવાથી એની પ્રમાણિકતા છે, અને તેને સાંભળીને તેમના નિકટવર્તી એમને સાક્ષાત પ્રત્યક્ષ સાંભળનાર એમના નિકટવર્તી ગણધરદેવ એમના નિકટવર્તી છે. નિકટવર્તી એટલે યોગ્યતામાં નિકટવર્તી છે, બાજુની સીટમાં બેઠા છે એમને, પહેલી લાઈનમાં બેઠા છે એમને સાંભળવા માટે, યોગ્યતામાં નિકટવર્તી છે. જે સમૂહ સ્થળમાં સર્વથી ઉત્કૃષ્ટ યોગ્યતાના ધારણ કરનારા છે, તેમણે પોતાના અનુભવથી સાંભળનાર, સાક્ષાત સાંભળનાર અને સાંભળ્યા પ્રમાણે અનુભવ કરનાર, અનુભવથી સિદ્ધ કરનાર એવા સ્કૃત કેવળી જે ગંધર્વ દેવો છે એમણે કહેલી આ વાત છે. જિનેન્દ્રો એ કહેલી વાત છે અને ગંધર્વ દેવો એ કહેલી આ વાત છે. એ વાત અહીંયા કુમકુંડાચાર્ય ને અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે. અને એમાંથી આત્મજ્ઞાન, એ નિમિત્તે આત્મજ્ઞાન થયું હોવાથી એમાંથી ગુરુદેવ જે કહે છે તે કહે છે. ગુરુદેવ સુધીની પરંપરા છે એ અરિહંત પ્રવચનનો અવયવ થઈ જાય છે. કેવો થઈ જાય છે? અરિહંત પ્રવચનનો અવયવ છે. એટલે એમને પણ જ્ઞાન ત્યાંથી અનુસંધાન છે. એક લાઈન સાંભળી સંસારના મુખ પ્રશ્ન ઉપર ખોટો છે કે નહીં?
ઉપર છે.
હા, ઉપર
સિમંદર
ભગવાન, કુંડાચાર્ય દેવને ઉપદેશ મળે છે, પ્રકાશ મળે છે, જ્ઞાનનો પ્રકાશ મળે છે. એમાંથી પ્રકાશ નીકળ્યો કુંડાચાર્ય દેવ માંથી, અમૃતચંદ્રાચાર્ય દેવને પ્રકાશ મળે છે, અમૃતચંદ્રાચાર્ય માંથી ગુરુદેવને પ્રકાશ મળે છે.
સીધો પ્રકાશ એ લીધો છે સિમંદર સ્વામી પાસે.
અનુભવ અહીંયા મળ્યો છે, ત્યાં અનુભવ ન મળ્યો, ત્યાં સંસ્કાર મળ્યા ને અહીંયા
અનુભવ મળ્યો.
અનુભવ મળ્યો બે જગ્યાએથી પ્રકાશ મળ્યો ને. શ્રોતાઓ પર ગુરુદેવ નો પ્રકાશ છે એટલે આપણે યોગ્ય થવું
જોઈએ.
ગુરુદેવ નો પ્રકાશ, જ્ઞાન પ્રકાશ ઝીલવો રહ્યો ને.
બ્રાહ્મણ છે ને પામી ગયા, બહુ બ્રાહ્મણ થઈને ગણધર પરધર્મી પામી ગયા. આ ગણધર જીઆઈ કરે છે.
તમે દિગંબર લોકો એ લાગવગ ને અલગાવી મૂળ દિગંબર હતા બધા, ગર્ભ દિગંબર. કારણ કે અમારા હમ તો જુઓ, અમે પેલા લાઈનમાં ક્યુ માં બેઠું ઉભા છીએ. વચ્ચેથી ક્યાં લઈ લીધા હે? ગૌતમ સ્વામી ને ઇન્દ્રભૂત ને વચ્ચેથી ક્યાં લઈ લીધા આગળ? અમને અન્યાય થાય છે. ભગવાન ને પ્રાર્થના તો કરવી હતી. હું તો ગુણ ને જોઉં છું, હું રૂપ ને જોતો ગુણ ને જોઉં છું. ગુણવાન છે એ આગળ છે, મારી પાસે તો ગુણવાન છે તે
આગળ છે.
ભગવાને હમણાં સમોસરણ કે સંપ્રદાય કાઢી કાઢી નાખ્યો છે. સંપ્રદાય ને ઉડાડ્યો છે ત્યાંથી જ તે. આ સંપ્રદાય ની ચીજ મારે એમ કરવા બધા આત્મા છે. જીન સોઈ આત્મા હોય તે કર્મ તો અજૈન છે ને, તો કે કર્મ ની પર્યાય છે. પણ હું મને જૈન કુળ નો માનું છું તો કઈ કર્મ ની પર્યાય છે? તારું કુળ છે એ કુળ કોની પર્યાય છે? કુળ આત્માનંદ છે, કુળ કર્મ ની પર્યાય છે. બધા કર્મ છે, અન્ય હોય તો કર્મ, જૈન છે એ કુળ નથી. જૈન થવું પડે છે, સાધુ થવું પડે છે, એનો જન્મ થતો આવે છે. પંચમ ગુણ સ્થાન સુધી જાય છે, દેવો પામે પણ પાંચમા ગુણ સ્થાન સુધી ન આવે. તિર્યંત તો પાંચમા ગુણ સ્થાન સુધી આવે. પાપ કરીને તિર્યંત ગતિ માંગ્યા છે, ઓલા પુન કરીને દેવ ગતિ માંગ્યા છે. અરે એમાં તો પિતા સંયોગ દર્શન લઈને ગયા છે ઇન્દ્રો વગેરે. રસ રેડ્યો વિભાવ, રસ રેડ્યો પુન નો પણ વિભાવ, રસ રેડ્યો છે પ્રતિબંધ છે. આયુષ પર્યંત નો પ્રતિબંધ છે.
સનાતન દિગંબર
ચોક્કસ એ વંદનીય છે ને પૂજનીય છે કેવા છે? વંદનીય છે ને ભગવાન કે હું તો તારામાં સિદ્ધપદ જ જોઉં છું, તું ગમે એમ માને એનો અર્થ કઈ નથી, હું તને કઉ માનું એને પ્રમાણ કરતો એની હા પાડ તારી હાલત પ્રમાણતાને પામ્યો છે. આ રંત પ્રવચન નો અવયવ સંસાર છે એ પ્રમાણતાને પામ્યો છે. અન્યવાદીઓના આગમની જેમ સદમસ્ક ની કલ્પના માત્ર નથી, અલ્પ જ્ઞાનીઓની કલ્પના નથી, હનુમાને કોઈ વાત કરી નથી, હનુમાન લગાવીને તર્ક લગાવીને કોઈ વાત કરી, અનુભવથી સાક્ષાત્કાર કરીને કરેલી વાત છે, પ્રત્યક્ષ કરેલી વાત કહે છે. સદમસ્ક હોવા છતાં અને અનંત ગુણના ભેદો નહીં જણાતા હોવા છતાં ગુરુદેવ એમ કહેતા કે ચોથા ગુણ સ્થાને જે નિર્વિકલ્પ અનુભવમાં આત્માનું જ્ઞાન થાય છે તે કેવળ જ્ઞાનમાં જેવા આત્માનું જ્ઞાન થાય છે એવા આત્માનું ત્યાં જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાનનો સંદર્ભ લેતા હતા અને એ રીતો છે એ વાત લીધી છે. આ આગળના પરમાગુણના 143 ગાથામાં એ વાત લીધી છે. પક્ષાંતિ ક્રાંત થયેલા ભાવ કૃપ જ્ઞાની નું જ્ઞાન કેવું છે? તો કે જેવું કેવળી નું છે એવું છે. દ્રષ્ટાંત કેવળી નો કેવળ જ્ઞાન નો લીધો છે ને સિદ્ધાંત કૃપ જ્ઞાન નો થાય છે 143 ગાથામાં. અને ત્યાં જ્ઞાની ને પરમાત્મા થયા એમ કહ્યું છે. કેવા થયા? ત્યાં
પરમાત્મા.
પરમાત્મા ની ભક્તિ કેટલી ઓછી થાય એ કયો? પરમાત્મા તરીકે અમૃતચંદ્રાચાર્ય દેવ 143 ગાથામાં સ્થાપતા હોય તો એની ભક્તિમાં કેટલી કસર રાખતી હોય? એવી વાત નીકળી ગઈ છે. આ તો સહેજે સહેજે નીકળી શકે નહી. ના તો ગુરુ કે છે કે નહીં ગુરુ ને તો માનસ કે નહીં એમ કે છે, નિગ્રંથ ગુરુ ને તો માનસ કે નહીં રાખવાનું કે છે. કોને કહ્યું આ? હું દેવ ગુરુ શાસ્ત્ર ને માનું પણ સત્પુરુષ ને ન માનું. તો તું ગુરુ ને માનતો નથી, તું દેવ ને માનતો નથી ને તું શાસ્ત્ર ને માનતો. એક સત્પુરુષ માં દેવ ગુરુ શાસ્ત્ર ત્રણ આવે છે. આમ છે પાર થઈને નિર્વિકલ્પ દશામાં આવે છે તો આચાર્ય ભગવાન ને આટલા ભાવ આવે છે. એ કાળે આટલા વિશેષણ નો સડકલો કરી દીધો. અન્યવાદીઓના આગમની જેમ છદ્મસ્થની કલ્પના માત્ર નથી. આ કઈ છદ્મસ્થની કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણ હોય કે જેથી એમાં કઈ અવિશ્વાસ કરવા જેવું કઈ પણ હોય એવું કઈ નથી. હું બરાબર વિશ્વાસ રાખીને સાંભળજો. સમય વિશ્વાસ છે કે નહીં પાકું કરજે તપાસતો જજો સમયસારના ઉદ્દેશને સારા પરિણામ સાથે મેળવતો જજો. કે તે વિશ્વાસ રાખો છો કે ટીકા પૂરી છે. ભાવાર્થ, ભાવાર્થમાં સંદર્ભ છે, ક્યાંથી લીધું છે? ગાતા સૂત્રમાં આચાર્ય વક્ષામી કહ્યું છે, વચ્છામી શબ્દ કહ્યું ને, તેનો અર્થ ટીકાકારે વચ પરિભાષણે, વક્ષ શબ્દ છે એ વચ ધાતુમાંથી આવ્યો છે, વચ એટલે પરિભાષણ કરવું. પરિભાષણ કરવું એટલે વ્યાખ્યાન આપવું, વચ એટલે બોલવું, બોલવું એટલે પરિભાષણ કરવું. વચ એટલે પરિભાષણે ધાતુથી પરિભાષણ કર્યો છે તેનો આશય આ પ્રમાણે સૂચિત થાય છે. એ પરિભાષણ શબ્દનો આશય શું નીકળે છે એ અહીંયા જયચંદજી પંડિત ભાવાર્થની અંદર સ્પષ્ટ કરે છે કે ચૌદ પૂર્વમાં જે અગિયાર અંગ, બાર અંગ છે ને, એમાં અગિયાર અંગ પછી બારમા અંગના ચૌદ પૂર્વ છે, અને એ ચૌદ પૂર્વમાં જ્ઞાન પ્રવાદ નામનું પાંચમું પૂર્વ છે. જ્ઞાન પ્રવાદ નામનું પાંચમું પૂર્વ, એ પાંચમા પૂર્વમાં બાર વસ્તુ અધિકાર છે. વસ્તુ અધિકાર કેટલા છે? બાર છે. તેમાં પણ એક એક ના વીસ પ્રાભૃત અધિકાર છે, 240 અધિકાર થયા. જ્ઞાન પ્રવાદ માં 12 વસ્તુ અધિકાર થયા અને 12 દુને 240 અધિકાર થયા. એ 14મા પૂર્વના 240 અધિકાર થયા. તેમાં જે 12 વસ્તુ છે એમાં 10મા વસ્તુમાં સમય નામનું જે પ્રાભૃત છે, 10મી વસ્તુ છે 12 વસ્તુમાં, એમાં એમાં સમય નામનું પ્રાભૂત છે. તેના મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન, એ વસ્તુ અધિકારના વસ્તુ સૂત્રનું જે સમય નામનું પ્રાભૃત હતું, એના જે મૂળ સૂત્રો ગણધરદેવના હતા એનું જ્ઞાન, એટલે ધારણા સ્મરણ સ્ફૂર્ત દ્રવસ્રુત અને ભાવસ્રુત શબ્દોનું એટલે દ્રવસ્રુત. એ પહેલાં મોટા આચાર્યને હતું, કંઠસ્થ એ પહેલાં
મોટા આચાર્યને હતું,
અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર કુંકુંડાચાર્યને પણ હતું. એ અર્થની ભાવ, એ ધારણા ચાલી આવતી હતી ભાવની, આચાર્યોની પરિપાટી અનુસાર. ગુરુ પાસેથી શિષ્યને મળે, ગુરુ પાસેથી શિષ્યને મળે, ગુરુ પાસેથી શિષ્યને મળે, પ્રવાહ. તેમણે સમય પ્રાભૃતનું પરિભાષણ કર્યું. એ કુંકુંડાચાર્યે તે સમય પ્રાભૃતનું પરિભાષણ કર્યું, ભાષા પરિભાષાનું સૂત્ર બાંધ્યું, વચ્છામી એમ કહીને એ 12 અંગમાંથી 5મા અંગનો જે જ્ઞાન પ્રવાદ નામનું અંગ છે એમાંથી આ વસ્તુ લીધેલી છે. અને એમાં પણ એ સ્પેશિયલ ખાસ પ્રકારનો દૃષ્ટિકોણ આ અધિકારનો છે એમ કહેવા માંગે છે. કોઈ ખાસ દૃષ્ટિકોણ છે કે એમાં જે 5મું જ્ઞાન પ્રવાદ અંગ છે, એમાં જે 12 વસ્તુ છે, એમાં 10મા વસ્તુનો આ વિષય, સમય નામનો વિષય છે, એમાં જે દૃષ્ટિકોણ છે ગણધરદેવનો, એ દૃષ્ટિકોણ આચાર્યની પરંપરા અનુસાર કુંકુંડાચાર્ય દેવને મળ્યો હતો, અને કુંકુંડાચાર્ય દેવે અહીંયા સૂત્ર નિબદ્ધ કર્યો હતો, સૂત્રની અંદર એને નિબદ્ધ
કર્યો.
કેટલું સૌભાગ્ય છે આપણું, ક્યાંથી ક્યાં આપણને મળ્યું, એનું ક્યાંયથી ચાલ્યું આવે છે, અહીંયા પત્તો લાગે છે. સૂત્રની 10 જાતિઓ કહેવામાં આવી છે, તેમાં એક પરિભાષા જાતિ પણ છે. સૂત્રની પણ 10 પ્રકારની જાતિ છે, એમાં એક પરિભાષા નામની જે જાતિ છે છું કે એ જાતિ અધિકારને જે યથાસ્થાનમાં અર્થ દ્વારા સૂચવે તે પરિભાષા કહે છે. જે અધિકારને તેના યથાસ્થાનમાં પ્રકાશિત કરે એવી સૂત્રની ભાષાને પરિભાષા કહેવામાં આવે છે. ઓછામીમાંથી એ કહી દીધું, ઓછામીમાંથી અહીંયા પરિભાષા નામનું સૂત્ર ચાલે છે. એમ કે સૂત્ર તો ઉમા સ્વામીના પણ છે, તો એ પરિભાષા સૂત્ર ન કહેવાય, આ પરિભાષા સૂત્ર કહેવાય. કેમ કે ત્યાં તો શું કે છે કે જેમ કે એક વાત કહી દઈએ પછી બીજા સૂત્રની અંદર એ અધ્યાર રહી જાય. અર્પિત અનર્પિત સિદ્ધે હે, અર્પિત અને અનર્પિત થી સિદ્ધિ છે. સમજવાળા સમજવું એ સમજે, ન સમજે એ ન સમજાય તો ફોડ પાડીને કહેશે. આદ્ય પરોક્ષમ, આટલું સૂત્ર આવે. આદ્ય પરોક્ષમ શું સમજે? આદ્ય એટલે બે, એક વચન દ્વિવચન ને બહુવચન. પહેલા બે છે તે પરોક્ષ છે, પરોક્ષ છે. પ્રત્યક્ષમ અન્યત, બાકીના છે તે ત્રણ છે એ ન કીધું, બાકીના છે બધા તે પ્રત્યક્ષ છે. એમની પદ્ધતિ એવી અને તેથી એમાંય સમજતા હતા લોકો, એમાં પણ સમજનારા. પછી જેમ જેમ ન સમજનારા મળે એમ પછી ખોલી ખોલી નીકળીએ એને પરિભાષા કરી કહેવામાં. એ સૂત્રની બે સૂત્રો જ કહેવાય, સૂત્રોની સ્ટાઇલ જુદી જુદી છે, એમાં જુદી જાતની સ્ટાઇલ છે, શૈલી. સૂત્ર શૈલી પણ 10 પ્રકારની છે, એમાં પરિભાષા નામની જે શૈલી છે એ શૈલીથી આ કહેવામાં આવ્યું છે. શ્રી કુંકુંદાચાર્ય સમયસાર પ્રાભૃતનું પરિભાષણ કરે છે, એટલે કે સમય પ્રાભૃતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષા સૂત્ર રચે છે. સમયસાર પ્રાભૃતનો જે અર્થ છે તેને યથાસ્થાનમાં જણાવનારું, કેવું? યથાસ્થાન, જે સ્થાનમાં જે કહેવા યોગ્ય છે તે સ્થાનમાં તે બરાબર કહેવામાં આવે છે. ગાથામાં એમ કહેશે 50 ગાથાથી ઉપાય થવા જોઈએ છે કે રાગ પૂજગળનો છે. એક ત્રિકાળી પરમાત્મા સિવાય બધું અમે પૂજગળમાં નાખીએ છીએ. 14 ગુણસ્થાનને પૂજગળમાં નાખ્યા, જીવસ્થાનને પૂજગળમાં નાખ્યા, ગુણસ્થાનને માર્ગના સ્થાનને પૂજગળમાં નાખ્યા. હવે આગળજીને એમ કહેશે કે જીવ વ્યાપક ભાવે પરિણમે છે માટે એનું છે. વળી પાછા એમ કહે છે કે નહીં, એની આદિ મધ્ય અંતમાં પૂજગળ વ્યાપો છે માટે એના નથી. એક ગ્રંથમાં ફેરવી ફેરવીને વાત કરે છતાં પૂર્વાર પર વિરોધ નથી, સ્પષ્ટીકરણ આપે. સમયસારમાં કેમ કે સમયસારમાં છે તો નિશ્ચયાભાષી થઈ જશે, એવું નથી. સમયસાર વાંચીને નિશ્ચયાભાષી થવા એવું નથી. કેમ કે એમાં જ્ઞાનનો દ્રષ્ટિકોણ પણ નિશ્ચય પ્રધાનતાથી, દ્રષ્ટિ પ્રધાનતાથી સાથે રાખેલો છે, એવું સ્પષ્ટીકરણ પણ આવે છે. 11મી પછી 12મી ગાથા એમ સૂચવે છે. વ્યવહારો અભૂયથો, સઘળો વ્યવહારો ભૂતાર છે એમ કીધું તો કે 12મામાં જાણેલો પ્રયોજન નામ છે નાખ્યું, માટે ત્યાં નિશ્ચયાભાસ થાય એવું. આત્માનો સાર, આત્માનો સાર એટલું જ ને, આત્મ પ્રાપ્તિ પણ કેવી રીતે થાય એ સાર પણ એની અંદર આવી જાય. સમયસારની પ્રાપ્તિ પણ એની અંદર છે, એવું વિષય છે.